नमो अरिहंतारम् नमो सेधानम् नमो आयरियानम् नमो उवजारानम् नमो योगे सर्वसाहूनम् मंगलं भगवान् वीरो मंगलं गौतमोगणे मंगलं कुंदकुंदार्यो कर्मोऽस्तु मङ्गलम् मोक्षमार्गस्य नेतारम् कर्म भूता ज्ञातारम् वैश्वतत्त्वानाम् वन्दे तदनुमलकरे तत्वात् सूत्र ग्रंथाधिराजना त्रीजा अध्याय आधार आपणे नरक मां कई जातनी व्यवस्था छे અને ત્યાં જીવોના કેવા પરિણામ હોય છે, કઈ જાતનું દુઃખ પ્રાપ્ત કરે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. જો આપણે થોડોક સૂત્રપાઠ કરશું, આ ચોથા ત્રીજા અધ્યાયના પહેલા સૂત્રથી આપણે પાઠ કરીએ. આજે આપણે છઠ્ઠું સૂત્ર લેવાના છે અને એમાં આપણે આજે જે નારકી જીવોનું આયુષ્ય કેટલું હોય છે એના વિશે ચર્ચા કરશું. ભૈયા જરા સૂત્ર લગાવીએ, પહેલા સૂત્ર જો અધોલોકનું વર્ણન, એમાં સાત નરકની પૃથ્વીઓ કઈ છે? રત્ન, શર્કરા, વાલુકા, પંક, ધૂમ, તમો, મહાતમઃ પ્રભા, ભૂમયો, ઘનાંબુ વાતા, આકાશ પ્રતિષ્ઠા, સપ્તા અધો અધઃ. સાત પૃથ્વીના નામ કીધા, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા. એની નીચે ત્રણ વાતવલયો છે, ઘન વાતવલય, ઘનોદધી વાતવલય અને તનુ વાતવલય, અને એની નીચે તો આકાશ છે, બરાબર. સપ્ત અધો અધ. પછી જો બીજું સૂત્ર, સાત પૃથ્વીઓમાં પીરોની સંખ્યા, તાસુ ત્રિંશ, પંચવિંશતિ, પંચદશ, દશ, ત્રિ, પંચ એકોણ, પંચ એકોણ નરક, શત સહસ્રાણી, પંચ એવ યથાક્રમ. એ સાત પૃથ્વીઓમાં બિલોની સંખ્યા કેટલી છે? તો સૌથી પહેલા ત્રિંશ, ત્રીસ લાખ, પછી પચીસ લાખ, પંચવિંશતિ, પછી પંચદશ, પંદર લાખ, પછી ચોથામાં દસ, દસ લાખ, પાંચમામાં ત્રી એટલે ત્રણ લાખ, છઠ્ઠામાં પંચ ઊન એક એટલે કે પાંચ ઓછા એક લાખ એટલે કે 99,995, અને છેલ્લામાં પંચ એવ યથાક્રમ, છેલ્લામાં પાંચ. એવી રીતના બિલોની સંખ્યા છે, કુલ મળીને ટોટલ 84 લાખ બિલ થાય છે. આવો જો ત્રીજું સૂત્ર, નારકીઓના દુઃખોનું વર્ણન. નરકા નિત્ય અશુભતર લેશ્યા, પરિણામ દેહ વેદના વિક્રિયા. નરકના જીવોને નિત્ય અશુભ લેશ્યા હોય છે, અશુભતર લેશ્યા હોય છે, અશુભ ની અશુભતર લેશ્યા. પછી પરિણામ એટલે કે ત્યાંના પુદ્ગલોનું પરિણામન અશુભ હોય છે, ત્યાં દેહ અશુભ છે, ત્યાં વેદના છે અને ત્યાં વિક્રિયા જોવામાં આવે છે. આ બધા પૂતગલોની રચનાનું વર્ણન કરે છે જેને કારણે જીવ ત્યાં દુઃખી થાય છે. પછી જો ચોથું સૂત્ર, પરસ્પરો દીરિત દુઃખા, એકબીજાને કેવું છે કે દુઃખ આપે છે નારકી જીવ. પાંચમું સૂત્ર, વિશેષ દુઃખ, સંક્લિષ્ટ અસુર ઉદિત દુઃખાશ્ચ પ્રાક ચતુર્ભ્યા. અસુરકુમાર જાતિના દેવો છે એ પ્રાક ચતુર્વ્યા એટલે ચોથાની પહેલા એટલે પહેલી ત્રણ નરકોમાં સંક્લિષ્ટતર પરિણામને કારણે ત્યાં જઈને નારકીઓને આપસમાં લડાવે છે અને એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. અહીંયા તો જો સંક્ષેપમાં કીધું છે, આપણે લાસ્ટ ટાઈમ 6 દાડામાં પણ કેવા દુઃખોનું વર્ણન છે એ જોયું હતું કે ત્યાં ખૂબ ઠંડી છે, ખૂબ ગરમી છે, ત્યાંના વૃક્ષોની વ્યવસ્થા એવી છે કે ત્યાં શરીરથી એને એને કાપી નાખે એવું, પૃથ્વી એવી વૃક્ષ છે કે જાણે કાંટા ચૂકતા હોય એવું લાગે. પછી નદીઓ છે, એવી વૈતરણી નદી જેમાં લોહી અને પરુ આદિથી એ ભરેલી છે, ત્યાં અગ્નિના એક અગ્નિ આદિથી લોકોને ખૂબ પ્રતાડિત કરવામાં આવે છે, એમાં અગ્નિમાં જલાવવામાં આવે, એમાં ઉકળતા પાણીમાં ઉકાળી દેવામાં આવે, ભાલા આદિથી જીવોને એકબીજાને શારીરિક ત્રાસ આપવામાં આવે, એવા અનેક જાતના દુઃખો ત્યાં નરક જીવોમાં જોવામાં આવે છે. આ બધા દુઃખો કેવા છે કે આ બધા દુઃખો બાહ્ય સંયોગ જનિત છે. ખરેખર દુઃખ છે જ નહીં, ખરેખર ત્યાં એ દુઃખ નથી, આ તો બહારના સંયોગો એવા છે જેને જીવ દુઃખ માને છે. જો આજે એ જ આપણે થોડુંક આ સૂત્રમાં જોશું, આ છઠ્ઠું સૂત્ર છે. આ છઠ્ઠા સૂત્રમાં છે તો નરકના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ, આયુની વાત થોડીક કરશે અને પછી તો એક સારાંશ આખો નરકમાં કઈ જાતના દુઃખો હોય છે એ લઈ લેવામાં આવશે. જો વાંચી છઠ્ઠું સૂત્ર, નરકના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ, કેશ્વ એક ત્રી સપ્ત દશ સપ્તદશ દ્વાવિંશતિ ત્રિયસ્ત્રિંશત સાગરોપમા સત્વાના પરાસ્થિતિ. ત્યાંની સ્થિતિ કેટલી છે નરકોની, કે પહેલી નરકમાં એક સાગર, બીજી નરકમાં ત્રણ સાગર, પછી ત્રીજી નરકમાં સપ્ત સાત સાગર, ચોથી નરકમાં દસ સાગર, પાંચમી નરકમાં સપ્તદશ એટલે કે સત્તર સાગર, છઠ્ઠી નરકમાં દ્વાવિંશતિ એટલે કે બાવીસ સાગર, અને સાતમી નરકમાં ત્રયસ્ત્રિંશત એટલે 33 સાગરોપમની આયુષ્ય હોય છે. આપણે જોયું હતું કે પહેલી નરકનું જગનની આયુષ્ય છે 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ આયુષ્ય છે એક સાગરોપમ. બીજી નરકનું જગનની આયુષ્ય છે એક સાગરોપમથી અને ઉત્કૃષ્ટ છે ત્રણ સાગરોપમ. અહીંયા ખાલી ઉત્કૃષ્ટ આયુષ્ય જ આપ્યા છે, પણ એનાથી જગનને આપણે સમજી લેવાનું કે આગળનું ઉત્કૃષ્ટ કે આનું જગન ખ્યાલ આવે છે. તો બીજામાં 1-3, ત્રીજામાં 3-7, ચોથામાં 7-10, પછી પાંચમામાં 10-17, છઠ્ઠામાં 17-22 અને સાતમામાં 22-33 સાગર સુધીનું આયુષ્ય ત્યાં હોય છે. જો અર્થ વાંચીએ હવે, જો આજના દિવસમાં આપણે લગભગ અહીંયાથી વાંચન વધારે કરશું એટલે કોઈ શાસ્ત્ર ન લીધું હોય તો કાં તો સ્ક્રીન પર કાં તો ત્યાંથી શાસ્ત્ર લઈ લેજો એટલે આપણે સાથે વાંચી શકીએ. હા, પહેલી નરકનું ઉત્કૃષ્ટ એક સાગરનું છે, પ્રશ્ન એમ છે કે બીજી નરકનું જગતની આયુષ્ય છે એક સાગર કીધું, તો એક સાગર નથી એક્ઝેક્ટલી, એક સાગર પ્લસ એક સમયથી. પહેલાનું ઉત્કૃષ્ટ આયુષ્ય જો એક સાગર હોય તો બીજાનું જગતને એક સાગર પ્લસ એક સમય, એમ થોડો એમાં એક સમય એડ કરો, બધામાં એવી રીતના સમજી લેવું બરાબર. જો આગળ વાંચીએ, કોન કરંટ એટલે કન્ટિન્યુઅસ એટલે શું કહેવા માંગો છો? સાગર એટલે અહીંયા દરિયાની વાત નથી, ઓલું મહાસાગર ને. આજે આયુષ્યને જે માપવાનો કાળ છે, તો જો સમજો કે કોઈ નારકી જીવ અહીંયાથી મૃત્યુ પામીને ત્રીજી નરકમાં ગયો, હવે ત્રીજી નરકનું આયુષ્ય છે ત્રણ સાગરોપમ એક સમયથી લઈને સાત સાગરોપમ સુધી, તો એમાંથી એ જીવનું આયુષ્ય એમાં ક્યાંય પણ હોઈ શકે વચમાં. આટલા અસંખ્યાત જીવો ત્યાં છે, તો એમાં કોઈકનું આયુષ્ય ત્રણ સાગર એક સમય હશે, કોઈકનું ત્રણ સાગર બે સમય હશે, કોઈકનું ત્રણ સાગર 10 સમય હશે, એમ કરતા કરતા કોઈકનું 7 સાગર સુધીનું આયુષ્ય ત્યાં હશે. એમ એક રીતે એ રીતે કન્ટિન્યુઅસ છે કે એમાં ક્યાંય ગેપ પડે નહીં, કોઈકનું આયુષ્ય ગમે તેટલું હોય છે. આપણે જનરલી કહે ને કે સાતમી નાગ કોઈ જીવે ખૂબ ઘોર પાપ કર્યા, સાતમી નરકમાં ગયા અને 33 સાગરનું આયુષ્ય બાંધ્યું, તો એ 33 સાગર તો ઉત્કૃષ્ટ આયુષ્ય છે. કોઈ 32 સાગર અથવા 33 સાગરમાં એક સમય ઓછું એવું પણ આયુષ્ય કોઈ બાંધ્યું હશે? આપણે જે ઓલું બીજા અધ્યાયમાં કાળ પરાવર્તન જોયું, તો એ કાળ પરાવર્તનમાં આપણે જોયું કે જીવે આવી રીતના નરક ગતિમાં દરેક જગ્યાએ દરેક જાતના ભાવ ધારણ કર્યા છે. એટલે એની ગણતરી કેવી રીતના કરવાની હતી કે નારકમાં નારકીમાં સમજો 22 સાગર પછી બાવીસ સાગર એક સમય, બાવીસ સાગર બે સમય, બાવીસ સાગર ત્રણ સમય, એટલી વાર એ સાતમી નરકમાં ઉત્પન્ન થાય કે એક 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 સમય કરીને તેત્રીસ સાગરો પમ સુધી પહોંચે. ખ્યાલ આવે છે? ત્યારે જઈને એ કાળ પરાવર્તન પૂરું થાય. તો એ પણ ક્રમસર આયુષ્ય એ રીતના વધવું જોઈએ. વચમાં આડાપેડા આયુષ્ય થાય તો એ કાઉન્ટ નહીં કરવાનું. અને નરકમાંથી જીવ પાછો નરકમાં ન જાય એટલે નરકમાંથી મનુષ્ય થાય, ટીજન્ટ થાય, ક્યાંક ફરીને પાછો આવે, અને પાછો એક સમય આગળ જો વધે તો કાઉન્ટ કરવાનું, નહીં તો પાછું. ખ્યાલ આવે છે? એટલે આ બધું આપણે ડેટા તો વાંચી જઈએ પણ એની અંદર ભાવ ખૂબ ઊંડા છે. ચાલો જો આગળ વાંચીએ છે. તે નરકોમાં નારકી જીવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ક્રમથી પહેલીમાં એક સાગર, બીજીમાં ત્રણ સાગર, ત્રીજીમાં સાત સાગર, ચોથીમાં દસ સાગર, પાંચમીમાં સત્તર સાગર, છઠ્ઠીમાં બાવીસ સાગર અને સાતમીમાં તેત્રીસ સાગર છે. હવે આ સમજવા માટે જો પહેલા આપણે છેલ્લો પોઈન્ટ લઈ લઈએ, સાતમું સૂત્ર છે ને એની જસ્ટ ઉપરનો પેરેગ્રાફ કે સાગરના કાળનું માપ, જરા એક પાનું ફરાવજો, અગિયારમો પોઈન્ટ છે. મળ્યું સાગરના કાળનું માપ, પેજ નંબર બારમાં બસો પિસ્તાલીસ, સાતમા સૂત્રની ઉપર. આ થોડું અલગ અલગ વર્ઝનમાં પેજીસ અલગ છે, સાતમું સૂત્ર છે ને એની ઉપરનો પેરેગ્રાફ, બસ એટલું જુઓ. અગિયારમું પણ જો ત્યાં લખ્યું છે સાગર કાળનું માપ. આપણે જોયું ને એક સાગર, ત્રણ સાગર આદિ આદિ, તો અહીંયા સાગર એટલે શું? એક સાગર ઇઝ ઇક્વલ ટુ દસ કોડા કો કરોડ ગુણ્યા કરોડ અધા પદવે, એક કરોડ ગુણ્યા એક કરોડ ગુણ્યા દસ એટલા અધા પલ્ય. જેવી રીતના આપણે કહીએ ને કે હજાર એટલે કેટલા, તો દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એવી રીતના. એવી રીતના અહીંયા એક અધા પલ્ય લીધું, એવા કરોડ અધા પલ્ય, પાછા એને ગુણ્યા કરોડ અધા પલ્ય અને એને ગુણ્યા દસ, એટલે થયું એક સાગર. હવે અધા પલ્ય શું છે જો એ જોઈએ. એક અધા પલ્ય ઇઝ ઇક્વલ ટુ એક ગોળ ખાડો જેનો વ્યાસ એટલે કે ડાયામીટર એક યોજન અને એની ઊંડાઈ પણ કેટલી જ હોય, એટલે એક યોજન ગોળ અને એક યોજન ઊંડું. એક યોજન એટલે અહીંયા બે હજાર કોષ, બે હજાર કોષ એટલે એક કોષ એટલે બે માઇલ, એટલે ચાર હજાર માઇલ, ચાર હજાર માઇલ ઊંડો અને ચાર હજાર માઇલ પહોળો, એટલે સમજો લગભગ અહીંયાથી જર્મની યુરોપ જેટલો મોટો ખાડો ખોદવાનો અને એટલો જ ઊંડો. બરાબર? હવે આગળ જો કેટલી જોઈ, તે ઉત્તમ ભોગભૂમિના સાત દિવસના ઘેટાના કુણા વાળથી ઠાસી ઠાસીને ભર્યો. આપણો જે વાળ હોય ને, આપણો વાળનું જે ડાયામીટર હોય, એ ડાયામીટર આપણે કર્મભૂમિમાં છે અત્યારે, તો જે જગન્ય ભોગભૂમિ હોય ને, ત્રીજા કાળની જે વ્યવસ્થા હોય, એના કરતા આપણો વાળ આઠ ગણો જાડો હોય, થીકર હોય. આ એક વાળ એટલે આપણા વાળના આઠમો ભાગ કરો તો જગન્ય ભોગભૂમિ આવે, એને આઠમો ભાગ કરો તો મધ્યમ ભોગભૂમિ આવે, એને આઠમો ભાગ કરો તો ઉત્તમ ભોગભૂમિના જે વાળ હોય એની થિકનેસ આવે. ખ્યાલ આવે? અને એમાં પણ જે વાળ હોય એ વાળનો અગ્ર ભાગ લેવાનો, આગળનો જે પોઈન્ટેડ ભાગ હોય ને, એટલે હા, એને કાપતા જાઓ કાપતા જાઓ કાપતા જાઓ જ્યાં સુધી આગળની ટીપ ના આવે ત્યાં સુધી. એ ટીપને લઈને કોની કે ઉત્તમ ભોગભૂમિનું જે ઘેટું છે એના વાળનો અગ્ર ભાગ લઈને આ આખો ખાડો ભરવાનો છે. એટલે સિમ્પલ વાત કહું તો એમ સમજો કે આપણું જે વાળ છે એ લગભગ 0.2 મિલીમીટર જેવો હોય, 0.1-0.2 મિલીમીટર, એને આઠમો કરો એટલે તમે એને ગણિતમાં નાખી શકો. ખ્યાલ આવે? એને ત્રણ વાર આઠથી ભાગો અને જે ડાયમેન્શન આવે એટલું તમારું એ વાળના પાર્ટિકલનું ડાયમેન્શન છે. અને આ બાજુ તમને ચાર હજાર માઇલ એ પણ ડાયમેન્શન પડી ગયું એટલે તમે ગણિત કરી શકો. એને તમે ડિવાઈડ કરો ને તો 46 ડિજિટ મોટો નંબર આવે છે. આ છ ડાળામાં આપેલી જે સંખ્યા તમે વાંચજો, 46 ડિજિટનો નંબર આવે. બરાબર? હવે આગળ વાંચી રહ્યું. તેમાંથી દર 100 વર્ષે એક વાળ કાઢવો. 100 વર્ષમાં એક વાળ આપણે કાઢવા. અચ્છા, એ ત્યાં 6 દાડામાં કેવી રીતના લખ્યું છે કે એ જે વાળના ટુકડા હોય એ ખાડામાં ભરીને ઉપરથી ચક્રવર્તીની સેનાને ચાલવા દેવું, એટલે એના વજનથી એ એમ ઠાંસી ઠાંસીને ભરાઈ જાય, એટલે એમાં એકે જગ્યા બચે નહીં. જેવી રીતના આપણે હળદર ભરીએ ને એટલે બર્ડમાં, એટલે બેઝિકલી નો વોઇડ સ્પેસીસ આર લેફ્ટ. એટલે ઓલું જે સર્કલ, એ જે એક બાજુ સિલિન્ડર છે, સિલિન્ડર વિથ અ ડાયામીટર ઓફ 4000 માઇલ્સ, બરાબર, અને બીજી બાજુ વાળનું ડાયમેન્શન છે સમજો ઇન માઇક્રોમીટર્સ, સમ માઇક્રોમીટર એટલું ડાયામીટર વાળું, અને એને તમે બધા વોઇડ્સ કાઢી નાખો એટલે તમે એક્ઝેક્ટ નંબર ઓફ વાળ કાઢી શકો કે કેટલા એ ખાડામાં વાળ આવશે. 0.4 માઇક્રોમીટરનો વાળ આવે છે, બરાબર. હવે દર 100 વર્ષમાં એક વાળનો ટુકડો આપણે કાઢવાનો, અને આ બધા વાળના ટુકડા જ્યારે પૂરા થાય, એટલે ફરીથી સિમ્પલ ગણિત કરીએ, જો ઓલો 46 આંકડાનો નંબર હોય તો ગુણ્યા 100 વર્ષ કરી નાખો, એટલે આ 48 આંકડાનો નંબર એટલા વર્ષો, ખ્યાલ આવે સમજો, આપણું આયુષ્ય છે 100 વર્ષ. હવે કોઈકનું આયુષ્ય હોય 1000 વર્ષનું, તો 1000 વર્ષ એટલે 4 ડિજિટ જ થયા ને, 1 2 3 4. 10000 વર્ષ એટલે 5 ડિજિટ, એવા 1 લાખ વર્ષ, 10 લાખ વર્ષ, કરોડ વર્ષ કરો તો 7 ડિજિટ જ થાય. એવું તમારે 48 આંકડા એટલું, એટલા વર્ષો, એટલા વર્ષ એટલે શું આગળ વાંચજો, એ પ્રમાણે કરતા ખાડો ખાલી થતા જે વખત લાગે તેને વ્યવહાર કલ્પ કહે છે. વ્યવહાર કલ્પ કહો કે વ્યવહાર પલ્ય કહો, સેમ જ છે. એટલે જે 48 આંકડાનો જે નંબર આવ્યો એમને વ્યવહાર પલ્ય કહેવામાં આવે છે. આટલું ક્લિયર. હવે જો આગળ, એવા અસંખ્યાત વ્યવહાર પલ્ય ઇઝ ઇક્વલ ટુ 1 ઉદ્ધાર પલ્ય થાય છે, અથવા ઉદ્ધાર કલ્પ થાય. અસંખ્યાત વર્ષોમાં જેટલા સમયો થાય એટલા આપસમાં મલ્ટીપ્લાય કરો, એટલે સમજો કે આપણે 5 × 25 કરવું હોય, 5 × 25 તો શું કરીએ કે 25ને 5 વાર મૂકીએ અને એને સરવાળો કરી નાખીએ, બરાબર, તો 125 થાય. એવી જ રીતે અહીંયા અસંખ્યાત વર્ષોના જેટલા સમયો થાય એટલી વાર 1111 લખો, અને એટલી વાર પેલો વ્યવહાર પલ્યની જે સંખ્યા છે એને મૂકીને આપસમાં સરવાળો કરો. સમજાય છે? થોડું કોમ્પ્લેક્સ થઈ ગયું, પણ એમ સમજો કે અસંખ્યાત વર્ષોના સમયોથી આને ગુણાકાર, એટલે જેટલી સંખ્યા હતી ને 48 ડિજિટ એની પાછળ અસંખ્યાત 0 જ લગાવ્યું. સિમ્પલ વર્ડ્સમાં એને કહેવાય ઉદ્ધાર પલ્ય. આજે ઉદ્ધાર પલ્ય જે છે એ ઉદ્ધાર પલ્યમાં મધ્યલોકના દ્વીપ સમુદ્ર માપવામાં આવે છે. મધ્યલોક છે ને આપણે જંબુદ્વીપ, જંબુદ્વીપ, લવણ સમુદ્ર, કાળો નદી સમુદ્ર, એટલે ધાતકી કાંડ, કાળો નદી નારી, તો એ જતા જાઓ જતા જાઓ સ્વયંભૂ રમણ સમુદ્ર આવે ને છેલ્લું, તો કેટલા દ્વીપ સમુદ્ર છે વચમાં? અસંખ્યાત. કેટલા અસંખ્યાત? 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય દ્વીપ સમુદ્ર છે મધ્ય લોકમાં. કેટલા? 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય. એક ઉદ્ધાર પલ્યમાં આટલું 48 ડિજિટ પ્લસ અસંખ્યાત 0, એટલા બધા દ્વીપ સમુદ્ર મધ્ય લોકમાં છે. ખ્યાલ આવે છે? હવે જો આગળ હજી, અને એવા અસંખ્યાત ઉદ્ધાર પલ્યથી એક અધ્ધા પલ્ય થાય છે. જે ગણિત વ્યવહાર પલ્યથી ઉદ્ધાર પલ્યમાં કર્યું એ જ ફરીથી અહીંયા કરો, તો એ અસંખ્યાત ઉદ્ધાર પલ્યથી એક અધ્ધા પલ્ય થાય, અને આવા 10 કોડાકોડી અધ્ધા પલ્ય એ ઇઝ ઇક્વલ ટુ 1 સાગરો પણ થાય છે. ઉદ્ધાર કલ્પ કહો કે ઉદ્ધાર પલ્ય કહો, સેમ જ છે. કલ્પ કે પલ્ય સેમ વર્ડ છે, ક્યારેક જુદા વાપરવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો 1 સાગરમાં કેટલા વર્ષો થતા હશે ઇમેજિનેશન કરી શકો તમે? અસંખ્યાત અસંખ્યાત વર્ષો નીકળી જાય ત્યારે 1 સાગરો પમ્પ થાય છે. આપણે ખાલી કહી દઈએ કે અસંખ્યાત વર્ષોમાં 1 સાગર,
અનકાઉન્ટેબલ, એમ આપણા મગજની બહારની વાત છે. એક એક બીજી તમને એક બીજું ગણિત કહું છું, થોડુંક સમજવાની ટ્રાય કરજો, મજા આવશે. સમજો આપણે ડે નો સ્ક્વેર કરીએ, 2^2 = 4. જેટલા સ્ક્વેર કરો ને એટલા 1 એડ કરતા જજો. 2^2 = 4, આ ફર્સ્ટ થયું. 4^2 = 16, સેકન્ડ પોઝિશન. 16^2, થર્ડ પોઝિશન. 256^2, 65536, બરાબર, એને પન્નટ્ટી કહેવાય, ફોર્થ પોઝિશન. એ 65536^2 એ 10 ડિજિટનો જે નંબર છે, 10 something થાય એને એકટ્ટી કહેવાય છે. એને \2 કેટલા થયા? એ 10 ડિજિટનો નંબર છે, એને \2 કરો એટલે 20 ડિજિટનો નંબર થાય, છઠ્ઠા પોઝિશન પર. ખ્યાલ આવે? કેટલા પોઝિશન પર? છઠ્ઠી. આનાથી આગળ કરવાની હિંમત છે? પણ ઇન જનરલ 20 ડિજિટનો જે નંબર છે એને \2 કરશો, હજી સાતમું પોઝિશન, તો 40 ડિજિટનો નંબર આવશે. ખ્યાલ આવે? હવે આ જે પોઝિશન કાઢી છે ને, 7th પોઝિશન, આવી અસંખ્યાતમી પોઝિશન પર જઈએ તો જઈને એક પલ્લે આવે છે. ખ્યાલ આવે છે? જો 7મી જગ્યા પર જ 40 ડિજિટનો નંબર થઈ ગયો તો અસંખ્યા, ચલો 100મી પોઝિશન પર જઈને કેટલા ડિજિટનો નંબર થશે? 10મી પોઝિશન પર જો 7મી પોઝિશન પર 40 હોય તો 8મામાં 80, 9મામાં 160, 10મામાં 320 આંકડાનો નંબર, ખાલી 10મી જગ્યા ઉપર. અને પલ્લે ક્યાં આવે? અસંખ્યાતમી જગ્યા પર. આજે વ્યવહાર પલ્લેની જે આપણે વાત કરીએ છીએ ને, અડધા પલ્લે, એટલે એક અડધા પલ્લેમાં એટલા વર્ષ થાય છે. આપણે કહીએ આદિનાથ ભગવાનનું આયુષ્ય કેટલું? 84 લાખ પૂર્વ. તો પૂર્વ તો બહુ નાનો નંબર છે, કે તોય કેટલા છે? કે 84 લાખ × 84 લાખ × 84 લાખ, એટલા વર્ષ, આટલું લાંબુ આયુષ્ય. અને બહુ જ નાનું આયુષ્ય છે પલ્લેની સામે. ખ્યાલ આવે છે? આજે કર્મભૂમિના આયુષ્ય પૂર્વમાં મપાય છે અને ભોગભૂમિના આયુષ્ય પલ્લેઓમાં મપાય છે. દેવ અને નારકીઓનું આયુષ્ય સાગરોપમમાં મપાય છે. એટલે એક સાગર કેટલું મોટું હશે, ઇમેજિન તો કરો. એ જીવ જે પોતાના પુણ્ય પાપના ભાવે આ નરકમાં કે સ્વર્ગમાં જાય છે, તો આટલા અસંખ્યાત અસંખ્યાત કાળ માટે એ આવા દુઃખ કે શારીરિક સુખ આદિને ભોગવે છે. એટલે દેવોને અમર કહેવાય છે, કે ક્યારે મળતા જ નથી. આવડો મોટો નંબર, એક સાગરનું આયુષ્ય ક્યારે પૂરું થશે? ખ્યાલ આવે છે? આપણા પરિણામથી આપણે ગભરાવું જ જોઈએ. આપણે કઈ જાતના પરિણામ કરીએ છીએ એમાં કેવું ફળ મળશે એનાથી ગભરાવું જ જોઈએ. તો જ તો આપણે પરિણામને સાવચેત રાખીને આ ધર્મના માર્ગમાં આગળ વધવાની કોશિશ કરશું. નહીં તો આ પુણ્ય પાપનું ચક્કર ચાલુ જ છે. અને આવું એક વાર નહીં, આવા તો અનંતો વાર આપણે આ બધા ભોગ કરી ચૂક્યા છે. ચાલો પાછા આવી જાઓ આગળ ટીકામાં. જો છઠ્ઠા સૂત્રની ટીકા આપણે હવે વાંચીએ છીએ. થોડું હવે ફાસ્ટ વાંચું છું, કેમ કે આમ તો લગભગ આ બધું આપણે કવર થઈ ગયું છે. નારકીઓમાં ભયાનક દુઃખો હોવા છતાં નારકીઓનું આયુષ્ય નિરુપક્રમ હોય છે. નિરુપક્રમ એટલે કે તેનું અકાળ મૃત્યુ હોતું નથી. એટલે જો મનુષ્ય અને તિર્યંચ હોય તો મનુષ્ય અને તિર્યંચમાં એક અકાળ મૃત્યુ થવાની ફેસિલિટી છે, એમાં એક ઓપ્શન છે. ઓપ્શન શું છે? કે મનુષ્યનું આયુષ્ય સમજો 100 વર્ષનું હોય અને 50 વર્ષની ઉંમરે એવું પોસિબલ છે કે બાકીના જે 50 વર્ષના આયુષ્યના કર્મો અચાનક એક અંતર મુહૂર્તમાં ઉદયમાં આવીને જીવનું ત્યાં આયુષ્ય પૂરું થઈ શકે, એને કહેવાય અકાળ મૃત્યુ. પણ એવું થવાનું પણ કંઈક કારણ હોય છે, એમાં હમણાં આપણે નહીં જઈએ. પણ દેવો અને નારકીઓમાં આવું અકાળ મૃત્યુનું ઓપ્શન નથી. ત્યાં જો જીવ 10,000 વર્ષનું, ચલો 1,00,000 વર્ષનું આયુષ્ય બાંધીને ગયો છે તો 1,00,000 વર્ષનું આયુષ્ય એને ભોગવે જ છૂટો. ત્યાં કોઈ આવી રીતના આયુષ્ય કર્મની ઉદીર્ણા થઈને કે 10,000માં ઉદયમાં આવી જાય એવું બને જ નહીં. આજે આયુનું જે આ અકાળ મૃત્યુ જે કહેવાય છે એ વર્તમાન આયુષ્યની વાત છે. વર્તમાન જે બંધાય, ભવિષ્યનું બંધાઈ રહ્યું છે એની હમણાં વાત નથી. વર્તમાન જે ચાલતું આયુષ્ય છે, હવે સમજો આજે હું 42 વર્ષનો, એવું બને કે મારું આયુષ્ય લઈને તો આવ્યો હું 80 વર્ષનો, પણ હમણાં સમજો કે 45 વર્ષ સુધી બરાબર ચાલે બધું વ્યવસ્થિત જેવું આયુષ્યનો ઉદય છે એ પ્રમાણે, અને 45 વર્ષે કંઈક ઘટના બને, બાકીના 35 વર્ષના આયુષ્ય કર્મ એક અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવીને ખતમ અને 45 વર્ષે મૃત્યુ થઈ જાય એવું પોસિબલ છે. ફરી એમાં શું
કર્મ બાંધ્યા હોય
એના કારણો જુદા છે, એ અકાળ મૃત્યુના કારણો જુદા છે, એ કર્મની ઉદીર્ણા થવાનું કારણ જુદું છે, એમાં હમણાં આપણે નહીં જઈએ. કેમકે કારણોમાં જશું તો ટોપિક ડાયગ્રેસ થઈ જશે. મારે કહેવું શું છે કે નરકમાં આવું અકાળ મૃત્યુ થવાનું ઓપ્શન નથી. એટલે કે જેટલો સમય એનું આયુષ્ય લઈને જીવ ગયો છે એટલો સમય એને ત્યાં એ શારીરિક દુઃખ ભોગવવું જ પડે છે. આગળ વાંચજો. આયુષ્યનો આ કાળ વર્તમાન મનુષ્યના આયુષ્યની અપેક્ષાએ લાંબો લાગે છે. લાંબો જ લાગે ને, કેમકે આપણા આયુષ્ય કેટલા છે, 50-100 વર્ષના છે, અને આ ક્યાં અસંખ્યાત વર્ષોની આયુષ્ય, લાંબો લાગે છે. પણ જીવ તો અનાદિથી છે અને મિથ્યા દ્રષ્ટિપણાના કારણે આવું નારકીપણું જીવે અનંતવાર ભોગવ્યું છે. અધ્યાય 2 સૂત્ર 10 ટીકામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ પરિભ્રમણ અથવા પરાવર્તનનું જે સ્વરૂપ આવ્યું છે તે જોતા માલુમ પડશે કે આ કાળ તો મહાસાગરના એક બિંદુ માત્ર પાણી પણ પાણી કરતા પણ ઘણો ઓછો છે. જ્યાં એક સાગર બે સાગરની આયુષ્ય આપણે નરકનું જોયું એ ઓલા કાળ પરિભ્રમણની સામે તો કંઈ જ નથી. ભલે આ અસંખ્ય વર્ષનું છે પણ ઓલું અનંત વર્ષનું છે. ક્યાં અસંખ્ય ને ક્યાં અનંત, કે ઓલા પરિભ્રમણો તો જાણે અંત જ નથી એ જ આપણું છે. ચાલો આગળ. જે 5 પ્રકારના પરિભ્રમણ જે આપણે જોયા, પરાવર્તન કહો, પરિભ્રમણ કહો, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ, એ પાંચેય પરિવર્તન એ કાળ માપવાના સાધન છે અને જીવે આવા પરિભ્રમણો અનંત કર્યા છે. એક એક પરિભ્રમણનો કાળ પણ અનંત કાળ છે. એમાં એક પરિભ્રમણમાં અનંતા સાગરો પડેલા છે. હવે આપણે હમણાં નારકીનું આયુષ્ય જોયું કે 1 સાગર, 3 સાગર, 5 સાગર આદિ આદિ, તો ક્યાં અનંતા સાગર અને ક્યાં 1 અને 5 સાગર? તો એ તો એક મહાસમુદ્રમાં એક ટીપા સમાન છે. જો આગળ. નારકીના જીવોને જે ભયાનક દુઃખ છે તે ખરી રીતે જોતા માઠા શરીર, વેદના, મારપીટ, તીવ્ર ઉષ્ણતા, તીવ્ર શીતતા વગેરે કારણેથી નથી, તો કોને કારણે છે, પણ મિથ્યા દ્રષ્ટિપણે તે સંયોગો પ્રત્યે અનિષ્ટપણાની ખોટી કલ્પના કરી જીવ તીવ્ર આકુળતા કરે છે તેનું દુઃખ તેને છે. ખ્યાલ આવે? અરે નરકમાં છોડો, હમણાં વર્તમાનમાં આપણને મનુષ્ય ગતિમાં જે શરીરમાં રોગ આદિ આવે, આ ગળું ખરાબ છે, તો એ ગળું ખરાબનું દુઃખ આપણને છે જ નહીં. કોઈ કેન્સર થઈ ગયું, કોઈને બ્રેન ટ્યુમર આદિ થયું, કોઈને બીજા ઘણા દુઃખો દર્દ કંઈક છે શરીરમાં, તો એ જીવને એક દુઃખ હોવા વખતે પણ એને એક રોગને કારણે એને દુઃખ નથી. પણ આ જે મને થયો છે એ માન્યતા જે અંદર બેઠેલી છે ને, એ માન્યતા મૂળ દુઃખનું કારણ છે. જ્યાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય એને જ, એને પણ એ જ રોગ થયા હોય તો ત્યાં અંદર એ માન્યતા જ નથી કે આ મને થયું છે. એટલે એમને એટલી તો ત્યાં નિરાકુરતા છે, એક અનંતાનુબંધીની ત્યાં નિરાકુરતા છે. ખ્યાલ આવે છે ને? જો આગળ વાંચીએ. પર સંયોગો અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં, પણ તે ખરી રીતે તો જીવના જ્ઞાનના ક્ષયોપશમના ઉપયોગ અનુસાર જે પર સંયોગો છે એ ખરેખર ઇષ્ટ અનિષ્ટ નથી, એ તો એના સ્વભાવ અનુસાર છે. પણ જીવની જ્ઞાનની શક્તિ અનુસાર એને પહેલા તો ગ્રહણ કરે, જાણે, અને જાણ્યા પછી એમાં સારા ખરાબના ભાવ મિથ્યાત્વને કારણે કરે. જેવી રીતના સમજો કે એક બાજુ એક સ્પંજનો બોલ બનાવે, સ્પંજ હોય ને એનો બોલ બનાવે, અને એક બાજુ રસગુલ્લો મૂક્યું હોય. હવે બેવના સ્વભાવ કેવા છે કે બેવના સ્વભાવ સોફ્ટ છે, પણ એકમાં આપણને ખાવા રૂપે બુદ્ધિ છે અને એકમાં આપણને ખાવા રૂપે બુદ્ધિ નથી. કેમ કે એકને આપણે ભોજન સંજ્ઞા આપી છે અને એકને ભોજન સંજ્ઞા નથી આપી. હવે બેવ પૂતગલના સ્કંદ જ છે કે ખરેખર, પણ ત્યાં જીવે એને પૂતગલના સ્કંદ ન માનીને જો આ સારું અને આ તો ઠીક, હવે એમાં શું, એમ કરીને જીવે જે બે ભેદ પાડ્યા છે એને કારણે એને ત્યાં દુઃખ છે. એ દુઃખ જીવને અંદર પોતાની માન્યતાનું છે. જ્ઞાનમાં બી દુઃખ નથી. જે નારકીના જીવ અહીંયા ઠંડી ગરમી આદિને જાણે છે તે જ્ઞાનને કારણે પણ એને દુઃખ નથી. એને દુઃખ તો ખરેખર એ છે કે જો આ અત્યંત ઠંડી છે અને મારાથી રહેવાતી નથી, આ મને શરીરને દુઃખદાયક છે, બસ ત્યાં એને દુઃખ છે. જો જ્ઞાનના ક્ષયોક્ષમ એના ઉપયોગ અનુસાર જ્ઞે એટલે કે જ્ઞાનમાં જણાવવા લાયક પદાર્થો છે એ બધા, તે પદાર્થો દેખીને જ્યારે અજ્ઞાની જીવ દુઃખની કલ્પના કરે છે ત્યારે પર દ્રવ્યો ઉપર દુઃખમાં નિમિત્ત થયા એમ આરોપ આપવામાં આવે છે. એ નરકમાં જેટલા પણ સંયોગોની આપણે ચર્ચા કરી આગળના 3 થી 5 સૂત્રોમાં, કે એમનું શરીર આવા છે, ત્યાં ઠંડી આવી છે, ત્યાં ગરમી આવી છે, ત્યાં પૂતગલોના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવા છે, સ્પર્શ ગંધ વર્ણ પૂતગલોના આવા છે, તો એ બધું પૂતગલોની રચનાની ખાલી એક માહિતી આપી, પણ એમાં નારકી જીવ સુખ દુઃખ માને છે માટે એ દુઃખી થાય છે. આગળ, શરીર ગમે તે જો ખરાબ હોય, ખાવાનું પણ ન મળતું હોય, પાણી પીવા ન મળતું હોય, તીવ્ર ગરમી કે તીવ્ર ઠંડી હોય અને બહારના સંયોગો એટલે કે અજ્ઞાન દ્રષ્ટિએ ગમે તેવા પ્રતિકૂળ હોય, પરંતુ તે સંયોગો જીવને સમ્યક દર્શન કે ધર્મ કરવામાં બાધક નીવડતા નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી પણ બાધક નથી. નરકગતિમાં પણ પહેલેથી 7મી નરક સુધીના જ્ઞાની પુરુષોના સત્સમાગમે, પહેલેથી લઈને 7મી નરક સુધી બધે જ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ છે, જે નરક નારકી જીવો જ છે, તો એની સાથે સત્સમાગમ કરીને અથવા પૂર્વે સાંભળેલા આત્મ સ્વરૂપના સ્મરણ સંસ્કાર તાજા કરીને નારકી જીવો સમ્યક દર્શન પ્રગટ કરે છે, અથવા ત્રીજી ભૂમિ સુધી, ત્રીજી નરક સુધીના નારકી જીવોને પૂર્વ ભવનો કોઈ સમ્યક જ્ઞાની જીવ મિત્ર હોય તો આત્માનું સ્વરૂપ સમજાવતા તેને ઉપદેશ સાંભળીને યથાર્થ નિર્ણય કરી તે જીવોને સમ્યક દર્શન પ્રગટ થાય છે. જો 7 ભૂમિઓમાં સમ્યક દર્શન થઈ શકે છે, પ્લસ કોઈ પણ જાતની પ્રતિકૂળતાના વખતે પણ સમ્યક દર્શન થઈ શકે છે. એનો મતલબ શું કે આપણે મનુષ્ય ભાવમાં વર્તમાનમાં છે તો કોઈ પણ જાતની અનુકૂળતા કે પ્રતિકૂળતા વખતે જીવને સમ્યક દર્શન થઈ શકે છે. તો બોલો, જમતા જમતા સમ્યક દર્શન થાય કે નહીં? પ્રવચન સાંભળતા સમ્યક દર્શન થાય કે નહીં? આ ક્લાસ સાંભળતા કોઈને સમ્યક દર્શન થાય કે નહીં? રસ્તે ચાલતા થઈ શકે કે નહીં? ખૂબ દુઃખ થયું હોય, આપણને ઇન્જેક્શન મારવામાં આવી રહ્યું હોય અને ત્યારે જીવને સમ્યક દર્શન થાય કે નહીં? કોઈ પણ સંજોગોમાં જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે, એવી જીવની શક્તિ છે. કેમ કે બાહ્ય સંયોગો જીવને રોકી શકતા જ નથી. બાહ્ય સંયોગો એને બાહ્ય જ કહેવાય છે ને, નામ જ બાહ્ય છે, કેમ કે આત્માની બહાર છે અને આત્મા એ પોતે હું છું ને, તો હું પોતે આત્મા છું. મારું જ જ્ઞાન, મારે મારી જાતને જાણવાનું છે અને પોતાનો જ અનુભવ કરવાનો છે, તો બાહ્ય શું પરિસ્થિતિ છે એને શું લાગે બધું, ખ્યાલ આવે છે કે? આપણે ઉદાહરણ ભલે નારકીનું લીધું કે નારકીને તેલમાં તળવામાં આવી ગયો હોય ત્યારે સમ્યક દર્શન કરી શકે કે નહીં? કે કરી શકે છે, કેમ કે ગમે તેવી પ્રતિકૂળતા હોય તો પણ એ પોતાના એ વેદના, ત્યાં 7મી નરકમાં વેદના એ ઉત્કૃષ્ટ નિમિત્ત કીધું ને, 7મી નરકમાં વેદનાને કારણે જીવને સમ્યક દર્શન થાય છે. કે એવી ઉત્કૃષ્ટ વેદનાનો અનુભવ કરી રહ્યો છે ત્યારે એને વિકલ્પ ઉત્પન્ન થાય કે મેં એવા તો શું પાપ કર્યા હશે કે મને આવું દુઃખ મળી રહ્યું છે, અને પોતે ઉદ્વિગ્નાન મૂકે, પૂર્વ ભવનું કઈ સંસ્મરણ આવે, એને ધર્મના સંસ્કાર ત્યાં યાદ આવે, ઉત્પન્ન થાય અને સમય દર્શન પ્રાપ્ત કરી લે. ખ્યાલ આવે છે? તો આ તો ખાલી નારકીનું છે, એને નરકમાં કોઈ પણ સંજોગોમાં થઈ શકે એમ કરીને એને મૂકી ન દેવું. અરે આપણને પણ થઈ શકે, અને એને ઉલટી બાજુ લઈએ તો જો બહુ ડેન્જરસ, કે જો કોઈ પણ સંજોગોમાં સમ્યક દર્શન થઈ શકે અને આપણે અત્યાર સુધી ન કર્યું, એનો મતલબ કે જેટલો સમય અત્યાર સુધી આપણે આ મનુષ્ય ભાવમાં કાઢ્યો બધો બરબાદ થઈ ગયો, કે જેટલા આપણને ધર્મ આદિના સંયોગો મળ્યા એ પણ વેડફાઈ ગયા, કેમ કે સમ્યક દર્શન ન પ્રગટ કર્યું. ખ્યાલ આવે છે? અને જે અશુભમાં જે પાપ આદિના સંયોગો મળ્યા એનાથી મારું સમ્યક દર્શન અટકી ગયું એમ માનવાને કારણે ઉલટું મિથ્યાત્વ જ પુષ્ટ કર્યું. એટલે બહુ વિચાર કરવા યોગ્ય છે. અને ગુરુદેવ શ્રી કહે ને કે હમણાં ને હમણાં સમ્યક દર્શન પ્રગટ કર્યું. શ્રેણિક રાજા મહાવીર ભગવાનના સમોશરણમાં ગયા તો શ્રેણિક રાજાને ત્યાં ઉપદેશમાં એમ આવ્યું કે તને બસ ભરત ચક્રવર્તીનું બી એવું આવે છે કે બસ તો હમણાં જ આત્મામાં લીન થઈશ અને તને શાહી સમ્યક તો પ્રગટ થશે. સમજો, આદિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે હે ભરત, તું હમણાં જ આત્મામાં લીન થઈશ અને તને શાહી સમ્યક તો પ્રગટ થશે. તો ભરત ચક્રવર્તીએ શું કરવું જોઈએ? અરે વાહ આદિનાથ ભગવાન, તમારી જય હો, તમારી તો હું સ્તુતિ કરું છું. સ્તુતિ ચાલુ કરવી જોઈએ. અરે આદિનાથ ભગવાને કીધું તું હમણાં આત્મામાં લીન થઈશ, તો આત્મામાં લીન થઈ જાઓ ખતમ. ખ્યાલ આવે છે કે નહીં? જો વિચાર કરજો. ચાલો આગળ વધ્યું. પાંચમો પોઈન્ટ એ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવોને શરીર સારું હોય, ખાવા પીવાનું બરાબર મળતું હોય અને બહારના સંયોગો અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે, અને તે પ્રતિકૂળ હોય તો ધર્મ ન કરી શકે એ માન્યતા સાચી નથી. બોલો ભાઈ, આપણે થોડું કામધામ પૂરું કરશું, થોડું રિટાયરમેન્ટ લેશું, એના પછી આપણે જરાક ધર્મ કરશું તો થશે કે નહીં? અરે જે સંયોગોમાં હમણાં ઊભા છે ને એની વચ્ચે જ જીવ પોતાના આત્માને ઓળખી શકે. ચલો આગળ વાંચો. એ માન્યતા સાચી નથી. પરને અનુકૂળ કરવામાં પ્રથમ લક્ષ્ય રોકવું અને તે અનુકૂળ થયા પછી ધર્મ સમજવો જોઈએ એવી માન્યતા ભૂલ ભરેલી છે. કે પહેલા હું કોઈ પર પદાર્થને અનુકૂળ કરું એટલે પછી મારું કાર્ય થાય, તે ખોટું છે. કેમ કે ધર્મ પરાધીન નથી પણ સ્વાધીન છે, અને સ્વાધીનપણે પ્રગટ કરી શકાય છે. છઠ્ઠું, જો પ્રશ્ન બી ઇન્ટરેસ્ટિંગ છે, ઇન્ટેલિજન્ટ છે, કે જો બાહ્યના સંયોગો અને કર્મનો ઉદય ધર્મમાં બાધક નથી તો નારકી જીવો ચોથા ગુણસ્થાનથી ઉપર કેમ જતા નથી? હમણાં આપણે પૂરી દશાથી આગળ કેમ નથી જઈ શકતા? હવે ગઈકાલે જ વાત થઈ ને દાદરમાં આવ્યો, દેવગતિના જીવો કેમ ચોથા ગુણસ્થાનથી આગળ વધી નથી શકતા? જો ઉત્તર, પૂર્વે તે જીવોએ પોતાના પુરુષાર્થની ઘણી ઊંધાઈ કરી છે અને વર્તમાનમાં પોતાની ભૂમિકા અનુસાર મંદ પુરુષાર્થ કરે છે, તેથી ઉપર ચડતા વાર લાગે છે. જો ખરી રીતે તો કોઈ પણ કાળમાં કે કોઈ પણ ગતિમાં જીવને આટલું જ ગુણસ્થાન પ્રાપ્ત થાય એવું ગતિનું પરિણામ જ નથી, એ જીવોનો પુરુષાર્થ જ એ જાતનો છે કે આગળ વધી શકતા નથી. ખ્યાલ આવે? દેવગતિ હોય તો દેવગતિમાં જાણે બહુ સંયોગો છે એટલે સંયોગો આવીને જીવને રોકી દે છે એવું નથી, પણ ત્યાં જીવ જ સંયોગોના ઓલા વિકલ્પથી છૂટી શકતો નથી, એ જીવના જેવા પરિણામ છે એટલે જીવ આગળ વધતા. ચાલો આગળ, સાતમો પોઈન્ટ, સમ્યક દ્રષ્ટિને નરકમાં કેવું દુઃખ હશે? કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય તો એ ત્યાં કેવો વિચાર કરતા હશે? નરક કે કોઈ પણ ક્ષેત્રના કારણે કોઈ પણ જીવને સુખ દુઃખ થતું નથી. પોતાની અણસમજના કારણે દુઃખ અને પોતાની સાચી સમજણના કારણે સુખ થાય છે. પ पर वस्तुना कारणे सुख दुख के लाभ नुकसान कोई जीव ने छे ज नहीं। अज्ञानी नारकी जीव ने जे दुख थाय छे ते पोतानी ऊंधी मान्यताना दोष ने कारणे थाय छे, बहारना संयोग ने कारणे थतुं नथी। आ पॉइंट आपणे जोई लीधो ने पहेला। अज्ञानी जीवो पर वस्तु ने क्यारेक प्रतिकूल माने छे अने तेथी ते पोतानी अज्ञानता ने कारणे दुखी थाय छे, अने क्यारेक ते पर वस्तु ने अनुकूल माने छे અને એ માનીને સુખ કલ્પના કરે છે, તેથી અજ્ઞાની જીવ પર દ્રવ્યો પ્રત્યે ઇષ્ટ અનિષ્ટ પણ સેવે છે। હવે જ્ઞાની ધર્માત્મા શું કરે છે? સમ્યક દ્રષ્ટિ નારકી જીવોને અનંત સંસારનું બંધન થવા થાય તેવો કશાય ટળ્યો છે, અને તેથી તેટલું સાચું સુખ તેમને નરકમાં પણ છે। જેટલો કશાય રહ્યો છે તેટલું અલ્પ દુઃખ તેમને હોય છે। સમ્યક દ્રષ્ટિ જીવોનું બહુ બેલેન્સ છે। ચોથા ગુણસ્થાન વર્તી હોય નારકી છે એટલે ચોથા ગુણસ્થાન વર્તી છે, તો એમને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક કશાય ચોપડીનો નાશ થયો છે। બીજી ત્રણ બાકી છે, અપ્રત્યજ્ઞાન પ્રત્યજ્ઞાન સંજોગ, જેટલી કશાય ચોપડી બાકી છે તો એટલા રાગ દ્વેષના ભાવ બી થાય છે। તો સમ્યક દ્રષ્ટિ જીવ હોય નરકનો તો એને કોઈ બીજા પર ગુસ્સો આવે કે નહીં, અરે તે મને આમ કર્યું તો હું તને આમ કરીશ, એવું થાય કે નહીં? થાય, એમાં ગભરાવું નહીં, કેમ કે એ જાતની જીવની ભૂમિકા છે। પણ અંદરમાં માન્યતા એમની એકદમ ચોખ્ખી છે કે એક જીવ બીજા જીવનું કઈ કરી શકતો જ નથી, એટલે ખરેખર આણે મને કઈ કર્યું નથી અને હું એને હમણાં કઈ કરવા માટે સમર્થ નથી, એ જાતની એમને અંદર નિરાકુરતા પણ છે। અને જેવી રીતના ઓલા હોય ને કે સમજો કોઈ કસાઈ હોય અને કોઈ પ્રાણીને મારી નાખતો હોય તો એ પ્રાણીના પરિણામ કેવા હોય? ત્યારે એ પ્રાણીના પરિણામ અત્યંત સંઘર્ષ હોય ને, કે આણે મને માર્યો હું બી એને છોડીશ નહીં, એક જાતના એ જાતના પરિણામ હોય। અને એમાં મિથ્યાત્વ જે હોય ને એ સોનામાં સુગંધ ભેળવે, કે હું આને કંઈક કરી શકું છું એટલે હું આને એવી ઓપોર્ચ્યુનિટી મળશે તો હું છોડીશ નહીં, મારી નાખીશ, એટલે અત્યંત સંકલેશ ભાવથી એ જીવ ત્યાં મૃત્યુ પામે છે અને નરકમાં જાય છે। હવે કોઈ જ્ઞાની ધર્માત્મા હોય ને તો એને પણ ત્યાં દુઃખના પરિણામ તો છે। સમજો કોઈ જ્ઞાની તિર્યન જો હોય અને કોઈ શિકારી કે કસાય એને મારી નાખતા હોય તો એને ત્યાં દુઃખનો અનુભવ, દુઃખનું વેદન તો એને પણ છે, પણ ત્યાં એને ભેદ જ્ઞાન છે, એને એ નિર્ણય પાક્કો છે કે જો આણે મને કંઈ કર્યું નથી, આ તો મારા જ આવા ઉદયો છે। દુઃખી તો એ પણ છે, સંકલેશ ભાવથી કદાચ એ પણ મરે છે, પણ સમ્યક દ્રષ્ટિ છે એટલે એ સમ્યક દ્રષ્ટિ નરકમાં નથી જતા, કેમ કે ત્યાં એને ભેદ જ્ઞાન છે અને એને પાક્કો નિર્ણય છે કે આ જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, આ તો મારા એવા ઉદય છે, એટલે એને સંકલેશ ભાવ બીજા પ્રત્યેનો નથી, પોતાના દુઃખના અનુભવનો એને ત્યાં દુઃખ છે। પણ બાકી એને જે અંદર માન્યતા સાચી છે તો પરિણામ શુભ છે, તો એ દેવ નથી બને, બોલો ત્યાં એટલો ફરક છે કે નહીં? એટલે જો સમ્યક દ્રષ્ટિ જીવો છે તો એ બહારના પદાર્થોથી સુખ દુઃખ માનતા જ નથી। જો સમ્યક દ્રષ્ટિ નારકી જીવોને અનંત સંસારનું બંધન થાય તેવો કશાય ટળ્યો છે, અને તેથી તેટલું સાચું સુખ તેમને નરકમાં પણ છે। જેટલો કશાય રહ્યો છે તેટલું અલ્પ દુઃખ પણ હોય છે, એમને દુઃખ બી છે એટલું અને સાથે સુખ પણ છે, પણ થોડાક ભવમાં તે અલ્પ દુઃખનો પણ તેને નાશ કરશે। તેઓ પરને દુઃખદાયક માનતા નથી, પણ પોતાની અસાવધાનીને દુઃખનું કારણ માને છે, તેથી પોતાની અસાવધાની ટાળવા જાય છે। અસાવધાની બે પ્રકારની છે, જો ધ્યાનથી સાંભળજો, આ તાત્વિક છે થોડું। અસાવધાની બે પ્રકારની છે, એક છે સ્વસ્વરૂપની માન્યતાની અસાવધાની અને બીજું છે સ્વસ્વરૂપના આચરણની અસાવધાની। તેમાંથી પણ પહેલા પ્રકારની અસાવધાની, જે સ્વસ્વરૂપના માન્યતાની અસાવધાની, તે સમ્યક દ્રષ્ટિ થતા ટળી જાય છે। એટલે હવે એ જીવને ત્યાં આ હું છું, આ હું નથી, આ શરીર મારું છે એવી ત્યાં માન્યતાની ભૂલ જ નથી। એ નરક ગતિમાં પણ એ જીવ એ નારકી શરીરને પોતાનું માનતા નથી, અને આ જ્ઞાયક પરમાત્મા છે એ હું છું એવું માને છે, ખ્યાલ આવે ને? અને દેવ ગતિમાં પણ એ જીવ એ દેવગતિના સુંદર શરીરને પોતાનું માનતા નથી. મનુષ્ય ગતિમાં હોય અને ગમે તેટલું સુંદર રૂપ હોય, કે સમજો કે ક્યારેક પાપનો ઉદય હોય અને સુંદર રૂપ ન પણ હોય, તો પણ એ આ શરીરને પોતાનું માનતા જ નથી. ખ્યાલ આવે છે? સમ્યક દ્રષ્ટિ પરમા જે ધર્માત્મા છે એમની આખી માન્યતાની પરિણતિ જ આખી બદલાઈ ગઈ છે. આ દેહની અંદર બેઠેલા, અહીંયા બેઠેલા છે તો પણ જાણે અહીંયાથી હટી ગયા છે અને આ હું નથી એવું માને છે. ખ્યાલ આવે? આખી એમની પરિણતિ જ અલગ પ્રકારની છે. તેમને એ માન્યતાની અસાવધાની ટળી જાય છે અને બીજા પ્રકારની અસાવધાની તેને તે ટાળવા માટે જાય છે. ટાળવા જાય છે એટલે પુરુષાર્થ કરે છે. હવે જેવી જેની ભૂમિકા, બરાબર? આગળ જો વાંચે, સમ્યક દર્શન પ્રગટ કરીને સમ્યક દ્રષ્ટિ થયા પછી જીવ નરક આયુષ્યનો બંધ કરતો નથી, પણ સમ્યક દર્શન પ્રગટ કર્યા પહેલા તે જીવે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો તે પહેલી નરક સુધી જાય છે અને ત્યાં તેની અવસ્થા ઉપર સાતમો પેરેગ્રાફમાં જે કીધું એ મુજબની હોય છે. એટલે કોઈ સમ્યક દર્શન લઈને જાય તો પહેલી નરક સુધી જ જાય છે, બરાબર? આગળ, પહેલેથી ચોથી નરક સુધીથી નીકળીને મનુષ્ય થયેલા જીવોમાંથી લાયક જીવો તે ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે. પાંચમી નરકથી નીકળીને મનુષ્ય થયેલો પાત્ર જીવ સાચું મુનિપણું ધારણ કરી શકે છે. છઠ્ઠી નરકથી નીકળેલા મનુષ્યને થયેલા પાત્ર જીવો પંચમ ગુણસ્થાન સુધી જઈ શકે છે અને સાતમી નરકથી નીકળેલા જીવો ક્રૂર તિર્યજ ગતિમાં જ જાય છે. આ ભેદો જીવના પુરુષાર્થની તારતમ્યતાના કારણે પડે છે. જો નરકમાંથી નીકળીને જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, સમ્યક દર્શન તો કોઈ પણ જીવ કોઈ પણ ભૂમિકામાં પ્રાપ્ત કરી શકે, પણ હવે જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે આગળના ભવમાં પાંચમી નરકમાં હોય જીવ તો ત્યાંથી નીકળીને આ ભવમાં મનુષ્ય બી થાય તો પણ એ મોક્ષ જઈ શકતા નથી, કેમ કે એવો પુરુષાર્થ જ એમનો મનુષ્ય ભવમાં ઉપડતો નથી, એટલે મુનિ દશા સુધી પહોંચે છે. સિમિલરલી છઠ્ઠા ગુણસ્થાનથી છઠ્ઠી નરકથી નીકળે તો પાંચમા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે અને સાતમી નરકથી નીકળે તો મનુષ્ય નથી થતા, તિર્યંચ જ થાય છે. પણ એ ક્રૂર તિર્યંચને પણ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે. એટલે પહેલા ભલે ક્રૂર હોય પણ ધીરે ધીરે એ સમ્યક તો પ્રતાપથી મંદ કશાયથી થઈ શકે છે. ચલો આગળ, આપણો ટાઈમ તો પૂરો થયો છે, આટલો એક પેરેગ્રાફ છે લઈ લઈએ એટલે નરકનું સ્વરૂપ પૂરું થાય. દસમું પ્રશ્ન, સમ્યક દ્રષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, છતાં કોઈક સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે તો ત્યાં તો જડ કર્મનું જોર થયું ને. કર્મ જ જીવને સમ્યક દ્રષ્ટિ છે તો એ કર્મ જીવને નરકમાં લઈ ગયા અને જડ કર્મ જીવને નરકમાં લઈ જાય તેથી જવું પડે છે, આ વાત ખરી કે નહીં? કે જો ના, એ વાત ખરી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહીં, માટે જળ કર્મ જીવને નરકમાં લઈ જાય એમ બનતું નથી. સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ, કોઈ જીવ નરકમાં જવા માંગતા નથી, છતાં જે જે જીવો નરક ક્ષેત્રે જવા લાયક હોય તે જીવો પોતાની ક્રિયાવર્તી શક્તિના પરિણામના કારણે ત્યાં જાય છે. જો જીવના પરિણામ પણ એ જાતના થાય અને ત્યાં અન્ય ગુણનું પરિણામ પણ એવું થાય કે જીવ પોતે ઓટોમેટિકલી નરક ગતિમાં જાય છે, ત્યાં કોઈ કર્મ એને ખેંચીને લઈ જાય છે કે એ જાતના શરીરના પરમાણુઓ ત્યાં ખેંચે છે જીવને, એવું કાંઈ જ હોતું નથી. તો ક્રિયાવર્તી શક્તિના પરિણામને કારણે ત્યાં જાય છે. તે વખતે કારમાણ અને તેજસ શરીર પણ તેમની પોતાની એટલે કે પુદ્ગલ પરમાણુઓની ક્રિયાવર્તી શક્તિના પરિણામથી તે ક્ષેત્રે જીવની સાથે ત્યાં જાય છે. વળી અભિપ્રાય તો શ્રદ્ધા ગુણનો પર્યાય છે અને ઈચ્છા તે ચારિત્ર ગુણનો વિકારી પર્યાય. જો આ સમજવું બહુ જ જરૂરી છે, નહીં તો આપણે મેજોરિટી લોકો ધર્મના નામે અહીંયા જ ભૂલ ખાઈએ છીએ કે આપણે મુખ્ય કાર્ય કરવાનું છે અભિપ્રાય બદલવાનું, જીવની માન્યતા બદલવાનું અને આખું પુરુષાર્થ આપણે ક્યાં લગાવી દઈએ છીએ કે કશાયને મંદ કરો, આપણી ઈચ્છાઓને રોકવામાં, ઈચ્છાઓને સમ્યક પ્રકારે કરવામાં, કે આપણા પરિણામ ન બગડવા જોઈએ, ક્યાંય કશાય ભાવ ન થવો જોઈએ, ક્યાંય ઈચ્છા ઉત્પન્ન ન થઈ જાય. આપણો પુરુષાર્થ એ જાતનો છે, પણ એ પહેલો પુરુષાર્થ નથી, એ પુરુષાર્થ આગળની ભૂમિકામાં છે. પહેલી પર્યાય દ્રષ્ટિ હટાવી એ પહેલું કામ છે. પહેલું કામ છે કે હું શરીર આ હું છું, આ પર્યાય રૂપ સ્વરૂપ મારું છે એમ નહીં, આ જે ત્રિકાળી અંદર આત્મા છે એ હું છું એવું નિર્ણય એ સૌથી પહેલું કાર્ય છે. જો વળી અભિપ્રાય તો શ્રદ્ધા ગુણનો પર્યાય છે અને ઈચ્છા તો ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે. દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને અસહાય છે, તેથી જીવની ઈચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોવા છતાં જીવની ક્રિયાવર્તી શક્તિનું પરિણમન તેનાથી એટલે કે અભિપ્રાય અને ઈચ્છાથી સ્વતંત્રપણે તે વખતના તે પર્યાયના ધર્મ અનુસાર થાય છે. એ ક્રિયાવર્તી શક્તિનું પરિણમન તે રીતે. અરે ક્રિયાવર્તી શક્તિ છોડો, જીવની શ્રદ્ધા સમ્યક છે તો પણ ચારિત્ર ગુણમાં વિકારી ભાવ જો થવાનો હોય તે સમયે તો થાય જ છે, અને એ સમયે ચારિત્ર ગુણના વિકારી ભાવના નિમિત્તે ત્યાં આયુષ્ય કર્મ એ જાતનું બંધાવવાનું હોય તો બંધાય છે. ખ્યાલ આવે? જો આ અભિપ્રાય અને ઈચ્છાની જો ફરીથી આને ક્લેરિફાય કરું, જીવ સમ્યક દ્રષ્ટિ હોય તો એના એવા ચારિત્રના પરિણામ થતા નથી કે નરકના આયુષ્ય બંધે. ખ્યાલ આવે? કેમ કે સમ્યક દ્રષ્ટિને આયુષ્યનો બંધ શુભ ભાવમાં જ પડે છે, અશુભ ભાવમાં નથી પડતો. એવો નિયમિત નૈમિત સંબંધ છે. પણ જે પહેલા મેં કીધું પોઈન્ટ એ હતો કે શ્રદ્ધા ગુણની પર્યાય સ્વતંત્ર છે, ચારિત્ર ગુણની પર્યાય સ્વતંત્ર છે, તો એના નિમિત્તે પુણ્ય પાપના બંધ બી સ્વતંત્ર છે. જો આવો ક્રિયાવર્તી નિમિત્ત પામીને સ્વતંત્ર પડે છે. તે ક્રિયાવર્તી શક્તિ એવી છે કે જીવને કયા ક્ષેત્રે લઈ જવો તેનું જ્ઞાન હોવાથી હોવાની તેને જરૂરત નથી. નરક ગતિમાં જનારના તે જીવો તેમના આયુષ્ય પર્યંત તે ક્ષેત્રના સંયોગને લાયક હોય છે, અને ત્યારે તે જીવોના જ્ઞાનનો ઉઘાડ પણ તે ક્ષેત્રમાં રહેલા જીવો તથા પદાર્થોને જાણવા લાયક હોય છે. નરક ગતિમાં જીવ જાય તેને જ્ઞાન આદિ એ જાતનું થઈ જાય, મનુષ્ય હોય તેનું જ્ઞાન આદિ એ જાતનું થઈ જાય. નરક ગતિનો ભાવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો હતો, તેથી યોગ્ય સમયે તેના ફળે જીવની પોતાની લાયકાતના કારણે નારકીનું ક્ષેત્ર સંયોગરૂપ હોય છે. કર્મ તેને નરકમાં લઈ જતું નથી, જીવના પરિણામ અનુસાર જ એને ફળ મળે છે. કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ માનવું તે તો માત્ર ઉપચાર કથન છે. એમ કહેવું સોરી માનવું નહીં, કર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ કહેવું ફક્ત ઉપચાર કથન છે. જીવોનો કર્મની સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રમાં તે કથન જણાવ્યું છે, પરંતુ ખરેખર જડ કર્મ જીવને નરકમાં લઈ જાય એમ બતાવવા માટે કહ્યું નથી. ખરેખર કર્મ જીવને નરકમાં લઈ જાય એમ માનવું તે મિથ્યા છે. એટલે ખરેખર કર્મ કે પર સંયોગ આદિ મને દુઃખી સુખી કરે છે, મારી મિથ્યા માન્યતા આપ શરીર આદિ પર પદાર્થોને કારણે છે એમ માનવું એ જીવની સૌથી મોટી ભૂલ છે. અને એની બદલે આને મેં જ પોતાનું માન્યું છે, આ જ મારી ભૂલ થઈ અને આજે જ્ઞાયક પદાર્થ છે એ હું છું એમ માન્યતા કરવી એ જીવની સાચી માન્યતા છે. જો જે જીવ એ માન્યતા કરે છે તેને નરક તિર્યક જાતિનો ભવ જ સત્તા નથી. જો એ જાતનું આખું નરકનું સ્વરૂપ આપણે ગત અનેક ક્લાસમાં નરક ગતિમાં કઈ જાતની વ્યવસ્થા છે, કેવી પૃથ્વીઓ, કેવા ભીલો, ત્યાં કઈ જાતના દુઃખો, એ બધાનું સ્વરૂપ આપણે અહીંયા જોયું. 10,000 વર્ષ પહેલી નરકનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે. ચાલો જીનવાણી સુધી લઈએ, આગળના ક્લાસથી આપણે મધ્ય લોકનું સ્વરૂપ 7મા સૂત્ર છે ત્યાંથી શરૂ કરશું. એ જીનવાણી ભારતી તો જપો નિર્ણય જો તેરી શરણા રહે સો પાવે સુખ છે જ્ઞાન તેરે સુજે લોકારો સોવાણી મસ્તક નમ સદા દે તું લો. બોલો જીનવાણી માતનો અનંત કૃપા નિધાન શ્રી ગાન ગુરુદેવનો પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો